એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે જ્ઞાનગોષ્ઠી, વિશ્વના શ્રેષ્ઠ વિચારો અને વિચારકોનો સાર, હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠીમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા લેખકની દુનિયામાં સફર કરવાના છીએ જેમણે વાસ્તવિકતા અને કલ્પનાની જે સીમાઓ છે એની સાથે જાણે રમત રમી, જેમણે વિજ્ઞાનની ચોકસાઈ અને સાહિત્યની ઉડાન આ બે સાવ અલગ લાગતી વસ્તુઓને એક સાથે ગૂંથી લીધી. આપણે વાત કરી રહ્યા છીએ ઇટાલો કેલ્વિનોની.
બિલકુલ, ઇટાલો કેલ્વિનો
ક્યુબામાં જન્મેલા, પણ જેમનો આત્મા ઇટાલિયન હતો, જેમનું જીવન અને લખાણ બધું જ 20મી સદીના યુરોપના એ તોફાની ઇતિહાસ સાથે ગાઢ રીતે જોડાયેલું છે.
હા, કેલ્વિનો 1923-1985 ખરેખર બહુ અનોખા લેખક હતા. એમની કલ્પના શક્તિ તો ગજબની હતી જ, પણ સાથે સાથે એમના વિચારોમાં, એમના લખાણમાં એક પ્રકારની બૌદ્ધિક કઠોરતા, એક તર્કનું માળખું દેખાય.
એટલે કલ્પના અને તર્ક બંને સાથે.
હા બરાબર, આ બે જાણે વિરોધાભાસી લાગે, પણ એ ગુણોનું મિશ્રણ જ એમને ખાસ બનાવે છે. અને એમનો જન્મ જુઓ ને, ક્યુબાના સેન્ટિયાગો દે લાસ વેગાસમાં, પણ માતા પિતા પાછા ઇટાલિયન વૈજ્ઞાનિકો.
અચ્છા,
એટલે શરૂઆતથી જ જાણે બે સંસ્કૃતિઓ, બે દુનિયાઓ વચ્ચે એમનો ઉછેર થયો.
અને એ સમય પણ કેવો, 1923. પહેલું વિશ્વયુદ્ધ હમણાં જ પૂરું થયું હતું, યુરોપ હજી એમાંથી બહાર આવી રહ્યું હતું, અને ઇટાલીમાં મુસોલિનીનું ફાસીવાદ પગ જમાવી રહ્યો હતો.
બરાબર.
શું લાગે છે, આ બધી ઐતિહાસિક ઉથલપાથલની એમના પર, એમના લેખન પર કઈ અસર પડી હશે ખરી?
ચોક્કસ, અને ઘણી ઊંડી અસર. બીજા વિશ્વયુદ્ધ પછીનું ઇટાલી જુઓ. એક બાજુ ફાસીવાદના ભંગારમાંથી દેશને નવેસરથી ઊભો કરવાની મથામણ, અને બીજી બાજુ શીતયુદ્ધનું વૈચારિક વિભાજન, કોણ કોની સાથે. આ બધાની વચ્ચે ઇટાલિયન સાહિત્યમાં એક મોટો પ્રવાહ હતો, નિયો રિયાલિઝમ, નવ્ય વાસ્તવવાદ.
નિયો રિયાલિઝમ એટલે?
એટલે કે લેખકો યુદ્ધની, ગરીબીની, સમાજની કડવી, નગ્ન વાસ્તવિકતાને બને એટલી પ્રામાણિકતાથી રજૂ કરવા માંગતા હતા, જાણે કોઈ ડોક્યુમેન્ટરી ફિલ્મ હોય એમ, કોઈ શણગાર વગર, સીધે સીધું.
અને કેલ્વિનો પણ શરૂઆતમાં પ્રવાસ સાથે જોડાયા હતા ખરું ને? એમણે તુરીનમાં પહેલા પ્રતિષ્ઠિત ઇનાવડી પબ્લિશિંગ હાઉસમાં કામ કર્યું હતું.
હા, કર્યું હતું. અને ત્યાં સેઝારે પાવેસે અને એલિયો વિટ્રોરીની જેવા એ સમયના મોટા નિયોરિયાલિસ્ટ લેખકો સાથે એમનો સંપર્ક થયો, ઘરોબો કેળવાયો.
તો પછી એમનાથી અલગ કેમ થયા?
પણ કેલ્વિનો છે ને, એ લાંબો સમય ફક્ત આ નિયોરિયાલિઝમમાં બંધાઈ ન રહ્યા. એ સમયનું જે બૌદ્ધિક વાતાવરણ હતું ને, એમાં માર્ક્સવાદ, અસ્તિત્વવાદ, સમાજમાં કલાકારની શું ભૂમિકા હોવી જોઈએ, આવી બધી ચર્ચાઓ જોરમાં હતી.
હા, એ સમય જેવો હતો.
પણ પછી જેમ જેમ ઇટાલીમાં આર્થિક ચમત્કારનો સમય આવ્યો, યુદ્ધ સમયની પેલી કડવી વાસ્તવિકતા થોડી ઓછી થઈ, એટલે કેલ્વિનોને લાગ્યું કે આ વાસ્તવવાદ છે ને, એ બધું જ નથી કહી શકતો, એની કંઈક મર્યાદાઓ છે.
એટલે એમને લાગ્યું કે વાસ્તવિકતા આનાથી પણ વધુ જટિલ છે, જેને આ શૈલી પકડી નથી શકતી.
કંઈ કહેવું જ, એમને થયું કે વાસ્તવિકતાના બીજા ઘણા પાસા છે જેને આલેખવા માટે કંઈક નવું જોઈએ. અને એટલે જ કદાચ એમને નવા રસ્તા શોધવાનું શરૂ કર્યું. એમની જીવનયાત્રા પોતે જ કેટલી રસપ્રદ છે, ક્યુબાથી ઇટાલી પછી પેરિસ.
હા, આ ભૌગોલિક ફેરફારો અને એમના વૈચારિક ફેરફારો, એમાં કંઈક સંબંધ લાગે છે?
ચોક્કસ છે. જન્મ ક્યુબામાં, પણ 2 વર્ષના હતા ત્યારે પરિવાર ઇટાલી આવી ગયો. સાન રેમોમાં, લિગુરિયાનો એ પ્રદેશ, દરિયા કિનારો, પેલા ભૂમધ્ય બગીચાઓ, ઓલિવના ઝાડ, આ બધું એમની કલ્પનામાં કાયમ માટે વસી ગયું.
અને એમના માતા પિતા વૈજ્ઞાનિકો હતા એમ કહ્યું તમે?
હા, બંને. પિતા મારિયો કૃષિશાસ્ત્રી અને માતા ઇવા વનસ્પતિશાસ્ત્રી. એટલે ઘરમાં તર્ક, વૈજ્ઞાનિક પદ્ધતિથી પૂછપરછ કરવી અને પ્રકૃતિ માટે ઊંડો આદર, આવું વાતાવરણ હતું. અને સાથે શાંત ફાસીવાદ વિરોધી માન્યતાઓ પણ.
એટલે તર્ક અને પ્રકૃતિ પ્રેમ બંને વારસામાં મળ્યા.
બરાબર. અને આ જે વૈજ્ઞાનિક પાયો હતો ને, એણે જ એમની કાલ્પનિક ઉડાનને એક ચોક્કસ દિશા, એક માળખું આપ્યું. એમની કલ્પના બેફામ નહોતી, એમાં એક પ્રકારની ચોકસાઈ હતી.
આ ખરેખર રસપ્રદ છે. સામાન્ય રીતે આપણે કલા અને વિજ્ઞાનને સાવ જુદા ખાનામાં મૂકીએ છીએ,
પણ કેલ્વિનોના કિસ્સામાં એ એકબીજાના પૂરક બન્યા.
પણ એમના જીવનનો એક બીજો બહુ મોટો પડાવ હતો, બીજું વિશ્વયુદ્ધ.
અત્યંત મહત્વનો. પહેલાં તો પરિવારની ઈચ્છાથી તુરીન યુનિવર્સિટીમાં એગ્રીકલ્ચર ભણવાનું શરૂ કર્યું, પણ મન લાગ્યું નહીં. જલ્દી જ સાહિત્ય તરફ વળી ગયા. જોઝેફ કોનરાડ પર થીસિસ લખી.
ઓ, કૃષિમાંથી સીધા સાહિત્યમાં.
હા, અને પછી આવ્યું 1943. મુસોલીની સરકાર પડી, ઇટાલીમાં અંધાધૂંધી. કેલ્વિનોને ફાસીવાદી સૈન્યમાં ભરતી થવાનું હુકમ આવડો. એમણે ના પાડી દીધી.
હિંમતનું કામ કહેવાય એ સમયમાં.
બહુ જ. અને એટલું જ નહીં, સેન્ટિયાગો એવું ઉપનામ રાખીને ઇટાલિયન રેઝિસ્ટન્સમાં જોડાઈ ગયા. ગેરીબાલ્ડી બ્રિગેડમાં પહાડોમાં છુપાઈને ફાસિસ્ટો અને નાઝીઓ સામે લડ્યા.
આ અનુભવે તો એમને ઘડ્યા હશે.
ચોક્કસ. એ ભય, સાથીઓ સાથેનો સંગાત, કોણ સાચું કોણ ખોટું એની અસમંજસ, આ બધા અનુભવો એમનામાં લેખક બનવાની જે ઈચ્છા હતી એને જાણે આગ ચાંપી. યુદ્ધ પછી થોડો સમય કોમ્યુનિસ્ટ પાર્ટીમાં પણ રહ્યા.
પણ લાંબો સમય નહીં, ખરું ને?
ના. 1956માં જ્યારે સોવિયત સંઘે હંગેરી પર આક્રમણ કર્યું ત્યારે એના વિરોધમાં એમણે પાર્ટી છોડી દીધી. એમનામાં એક નૈતિક સ્પષ્ટતા હતી.
અને પછી સાંભળ્યું છે કે 1960ના દાયકામાં એ પેરિસ રહેવા ગયા. એ સમય એમના લેખન માટે કેવો રહ્યો?
એમના માટે બહુ જ ફળદાયી અને કહી શકાય કે સૌથી વધુ પ્રાયોગિક સમય હતો એ. પેરિસમાં એ ફ્રેન્ચ સ્ટ્રક્ચરલિસ્ટ વિચારકો રોલાબાર્ટ્સ જેવા સેમિયોટિશિયન્સના સંપર્કમાં આવ્યા. પણ સૌથી મહત્વનો સંપર્ક
કોની સાથે?
એક બહુ જ અનોખા જૂથ સાથે. ઓલિપો, ઓવરુએ દે લિટેરાતુર પોતાઉસિયલ, એટલે કે સંભવિત સાહિત્યની કાર્યશાળા.
ઓલિપો, આ નામ તો પહેલીવાર સાંભળ્યું. શું હતું એ અને એની કેલ્વિનો પર શી અસર થઈ?
ઓલિપો બહુ મજાનું ગ્રુપ હતું. એમાં રેમન્ડ ક્વિનો, જ્યોર્જ પેરિક જેવા લેખકો હતા. એમનો મુખ્ય આઈડિયા એ હતો કે સાહિત્ય લખવા માટે જાતે જ નિયમો બનાવવા, ઔપચારિક નિયંત્રણો,
કન્સ્ટ્રેન્ટ્સ,
નિયંત્રણો લખવા માટે.
એ કઈ રીતે?
જેમ કે કોઈ નક્કી કરે કે આખી વાર્તા ઈ સ્વર વગર લખવી, અથવા કોઈ ગાણિતિક સૂત્રના આધારે કવિતા બનાવી, અથવા વાર્તાનો પ્લોટ શતરંજની રમત પ્રમાણે ગોઠવવો.
અરે વાહ, આ તો સાવ ઉલટી ગંગા જેવું લાગે છે. સામાન્ય રીતે તો લેખકો નિયમો તોડવા માટે જાણીતા હોય.
હા, પણ ઓલિપોનું માનવું હતું કે આવા સ્વનિર્મિત નિયમો ખરેખર તો સર્જનાત્મકતાને બાંધતા નથી, પણ ઉશ્કેરે છે. એ તમને એવા રસ્તા પર લઈ જાય છે જે તમે સામાન્ય રીતે ક્યારેય વિચારો પણ નહીં. આ નિયંત્રણો બંધન નહોતા, પણ નવા દરવાજા ખોલવાની ચાવી હતા.
રસપ્રદ. એટલે કે બંધનમાંથી મુક્તિ,
કંઈક એવું જ. અને આ વિચાર કેલ્વિનોને બહુ જ ગમી ગયો, કારણ કે એમનામાં પેલી વૈજ્ઞાનિક તર્કની જે વાત આપણે કરીને, જે માળખાગત વિચારસરણી હતી, એને આની સાથે બરાબરનો મેળ બેસી ગયો.
અચ્છા, એટલે એમના માટે આ બંધન નહોતું, પણ એક પ્રકારની રમત હતી, એક પડકાર હતો.
બરાબર. તો તમે જુઓ, કેલ્વિનો એક એવી જગ્યાએ ઊભા હતા જ્યાં યુદ્ધ પછીની રાજકીય વાસ્તવિકતા હતી, એમના માતા પિતા તરફથી મળેલો વૈજ્ઞાનિક તર્ક હતો, અને પેરિસનો પેલો ઉત્તર આધુનિક માહોલ હતો જે ભાષા અને વાસ્તવિકતા વચ્ચેના સંબંધ પર જ સવાલો ઉઠાવતો હતો.
અને આ બધાના મિશ્રણમાંથી જન્મ્યું એમનું અનોખું સાહિત્ય.
બિલકુલ.
તો હવે એમના સાહિત્યની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ ગણી શકાય? આ બધા પ્રભાવો એમની કૃતિઓમાં કેવી રીતે દેખાય છે?
મને લાગે છે કે કેલ્વિનોની સૌથી મોટી દેન એ છે કે એમણે વાર્તા કહેવાની શક્યતાઓને બહુ જ વિસ્તારી દીધી. એમણે વિજ્ઞાન અને પૌરાણિક કથાઓ, રોજબરોજની ચિંતાઓ અને ફિલોસોફિકલ પ્રશ્નો, પ્રાયોગિક ટેકનિક અને સરળ ભાષા, આ બધાને એવી રીતે ભેળવી દીધા જે પહેલાં કોઈએ નહોતું કર્યું.
જેમ કે?
કોઈ ઉદાહરણ આપશો?
ચોક્કસ. એમની વૈજ્ઞાનિક કાલ્પનિકતા જુઓ, ખાસ કરીને કોસ્મિકોમિક્સ અને ટી ઝીરો જેવી કૃતિઓમાં.
કોસ્મિકોમિક્સ, નામ જ કેટલું મજેદાર છે. શું છે એમાં? એમાં એક પાત્ર છે, QFQ, એ અમર છે, અબજો વર્ષથી જીવે છે, અને એ બ્રહ્માંડની શરૂઆતથી લઈને ડાયનાસોરના સમય સુધીની, ચંદ્રના બનવાની, આવી બધી વૈજ્ઞાનિક ઘટનાઓનું વર્ણન કરે છે.
ઓ,
પણ કેવી રીતે ખબર છે? જાણે એ બધી ઘટનાઓ એના પોતાના કુટુંબના કે મિત્રવર્તુળના નાના મોટા ઝઘડા, પ્રેમ કહાણીઓ કે રમૂજી કિસ્સાઓ હોય.
શું વાત છે! એટલે બિગ બેંગને પણ એ કોઈ પારિવારિક ડ્રામા તરીકે વર્ણવે?
હા, બિલકુલ એવું જ. એ વિજ્ઞાનની શુષ્ક લાગતી હકીકતોમાં માનવીય લાગણીઓ, રમૂજ અને કવિતા ભરી દે છે. જાણે વિજ્ઞાન અને કળા વચ્ચેનો સેતુ બાંધ્યો એમ લાગે.
આ તો ખરેખર અદ્ભુત કહેવાય, આવા વિષયો પણ આવું લખવું. અને બીજી કઈ શૈલીઓ જોવા મળે છે એમનામાં?
બીજી એક મહત્વની શૈલી છે ઉત્તરાધુનિક મેટાફિક્શન.
મેટાફિક્શન
એટલે કે એવી કથા જે પોતાની કથા હોવા વિશે જાગૃત હોય, જે વાર્તા કહેવાની પ્રક્રિયા પર લેખક વાચક સંબંધ પર ધ્યાન દોરે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે એમની નવલકથા જો શિયાળાની રાત્રે એક મુસાફર.
ઇફ ઓન અ વિન્ટર્સ નાઇટ અ ટ્રાવેલર.
હા, એનું નામ સાંભળ્યું છે. એમાં શું ખાસ છે? એ નવલકથા વાંચવાની ક્રિયા વિશે જ છે. એનો હીરો કોણ છે ખબર છે? તમે, વાચક.
વાચક.
હા, વાર્તા એમ શરૂ થાય છે કે તમે ઇટાલો કેલ્વિનોની નવી નવલકથા વાંચવાનું શરૂ કરી રહ્યા છો, પણ થોડા પાના પછી તમને ખબર પડે છે કે પ્રિન્ટિંગમાં ભૂલ છે અને વાર્તા અધૂરી છે. તમે એને બદલવા જાઓ છો અને તમને બીજું પુસ્તક મળે છે જે વળી કોઈ બીજી જ વાર્તાની શરૂઆત હોય છે અને એ પણ અધૂરું. આમ કરતા કરતો તમે 10 જુદી જુદી અધૂરી નવલકથાઓની શરૂઆતમાં ફસાઈ જાઓ છો.
બાપરે, વાંચતી વખતે તો ચક્કર આવી જાય. આ તો વાચક સાથે રમત રમી કહેવાય.
હા, પણ એ જ તો કેલ્વિનોની મજા છે. એ વાર્તા કહેવાની જે તાકાત છે એમાં વિશ્વાસ ધરાવે છે, પણ સાથે સાથે એ પ્રક્રિયા કેવી રીતે બને છે એના પર પણ આપણને વિચારતા કરી દે છે. એમની કૃતિઓ ઘણીવાર દાર્શનિક વાર્તાઓ જેવી હોય છે.
એટલે ફિલોસોફી પણ હોય છે.
હા, પણ સીધી રીતે નહીં. કાલ્પનિક કથાઓ અને દંતકથાઓનો ઉપયોગ કરીને તેઓ ઓળખ, સ્વતંત્રતા, અર્થ જેવા આધુનિક જીવનના ઊંડા પ્રશ્નોને સ્પર્શે છે. અદૃશ્ય શહેરો, ઇન્વિઝિબલ સિટીઝ, આનું ઉત્તમ ઉદાહરણ છે.
અદૃશ્ય શહેરો, એના વિશે થોડું વધુ જણાવશો? માર્કો પોલો અને કુબલાઈ ખાનની વાત છે એમાં, ખરું ને?
હા, આખું પુસ્તક માર્કો પોલો અને વૃદ્ધ મોંગોલ સમ્રાટ કુબલાઈ ખાન વચ્ચેની કાલ્પનિક વાતચીત છે. કુબલાઈ ખાન ઉદાસ છે. એને લાગે છે કે એનું સામ્રાજ્ય એટલું મોટું છે કે એ એને ક્યારેય સમજી નહીં શકે. એટલે માર્કો પોલો એને એના જ સામ્રાજ્યના 55 કાલ્પનિક શહેરોનું વર્ણન સંભળાવે છે.
કાલ્પનિક શહેરો, પણ એ શેના વિશે છે?
એ શહેરો ખરેખર કોઈ ભૌગોલિક જગ્યાઓ નથી. દરેક શહેર એક વિચારનું, એક ભાવનાનું એક રૂપક છે. કોઈ શહેર સ્મૃતિ પર બનેલું છે, કોઈ ઈચ્છા પર, કોઈ ચિહ્નો પર, કોઈ પાતળા દોરા પર લટકેલું છે, કોઈ પાણીની નીચે છે. આ શહેરોના વર્ણન દ્વારા કેલ્વિનો માનવ અસ્તિત્વની જટિલતા, શહેરી જીવન, ભાષાની મર્યાદા અને તાકાત, કલ્પના અને વાસ્તવિકતા વચ્ચેનો જે તણાવ છે એના પર ચિંતન કરે છે. બહુ જ કાવ્યાત્મક અને ઊંડું પુસ્તક છે.
એવું લાગે છે કે એમની દરેક કૃતિ એક નવો જ પ્રયોગ હતો. નિયોરિયલિઝમથી શરૂઆત કરી, પછી પેલી અવર એન્સેસ્ટર્સ ત્રય આવી.
હા, અવર એન્સેસ્ટર્સ ત્રય, એમાં 3 નવલકથાઓ છે. ધ ક્લોવન વિસ્કાઉન્ટ, ધ બેરન ઇન ધ ટ્રીઝ અને ધ નોન એક્ઝિસ્ટન્ટ નાઇટ. આ ત્રણે આમ તો ઐતિહાસિક સમયમાં ગોઠવાયેલી કાલ્પનિક કથાઓ છે, પણ ખરેખર તો આધુનિક માણસની સ્થિતિ એના દ્વંદ્વો પર ટિપ્પણી કરે છે.
પેલી ઝાડ પર રહેતા બેરોનની વાર્તા એમાં જ છે ને, ધ બેરોન ઇન ધ ટ્રીઝ?
હા, એ જ. એક 12 વર્ષનો ઉમરાવ છોકરો કોસિમો જમતી વખતે ગોકળગાય ખાવાની ના પાડીને બળવો કરે છે અને ગુસ્સામાં ઘર પાસેના ઝાડ પર ચડી જાય છે અને પછી પ્રતિજ્ઞા લે છે કે હવે ક્યારેય નીચે નહીં ઉતરું.
આખી જિંદગી ઝાડ પર? ખરેખર?
હા, અને એ આખી જિંદગી ઝાડ પર જ વિતાવે છે. એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદતો રહે છે, ત્યાં રહીને જ ભણે છે, પ્રેમ કરે છે, ક્રાંતિમાં ભાગ લે છે, પત્રવ્યવહાર કરે છે, પણ જમીન પર પગ મૂકતો નથી.
કમાલ છે. આ શેનું પ્રતીક ગણાય? વ્યક્તિવાદ, સમાજથી અળગા રહેવાનું?
હા, એ બધું જ. વ્યક્તિવાદ, બૌદ્ધિક સ્વતંત્રતા, સમાજથી અળગા રહીને પણ એની સાથે કેવી રીતે જોડાઈ શકાય એની મથામણ. કોસિમો જમીન પર નથી, પણ દુનિયાથી અલિપ્ત પણ નથી. એ પોતાની શરતો પર જીવે છે. કેલ્વિનોની કૃતિઓ આપણને આવા સવાલો પૂછવા, વિચારવા મજબૂર કરે છે.
બરાબર.
એ સાહિત્યને માત્ર વાસ્તવિકતાનો અરીસો નથી માનતા. એ માને છે કે સાહિત્ય જટિલતાને સમજવા માટે નવા કાલ્પનિક મોડેલ બનાવી શકે છે, નવા બૌદ્ધિક સાધનો રચી શકે છે.
પણ એમની શૈલી વિશે શું કહેશો? ઘણીવાર આવા પ્રાયોગિક લેખકોનું લખાણ સમજવામાં થોડું અઘરું પડતું હોય છે.
અહીં જ કેલ્વિનોની ખૂબી છે. એમની શૈલીમાં એક અનોખી હળવાશ છે, લાઇટનેસ. આ શબ્દ એમણે પોતે વાપર્યો હતો. એમના અંતિમ અધૂરા રહેલા હાર્વર્ડ લેક્ચર્સ હતા, 6 મેમોઝ ફોર ધ નેક્સ્ટ મિલેનિયમ, આવતા સહસ્ત્રાબ્દી માટે 6 સૂચનાઓ.
6 મેમોઝ, એમાં એમણે શું કહ્યું હતું?
એમણે કહ્યું હતું કે આવનારા સમયના સાહિત્યમાં 5 ગુણો હોવા જોઈએ. 6ઠું લેક્ચર લખાયું નહોતું. હળવાશ, ઝડપ, ચોક્કસાઈ, દૃશ્યતા અને બહુવિધતા. અને એમની પોતાની લખવાની સ્ટાઇલ આનું ઉત્તમ ઉદાહરણ છે. એકદમ સ્પષ્ટ, ચોક્કસ, બુદ્ધિથી ચમકતી અને છતાં કાવ્યાત્મક અને કલ્પનાથી ભરપૂર. એમાં ભારેખમ ફિલોસોફીનો ડોળ નથી, પણ વિચારોનું ઊંડાણ છે.
હળવાશ, ઝડપ, ચોકસાઈ, દૃશ્યતા, બહુવિધતા, આજના ડિજિટલ યુગ માટે પણ કેટલા સુસંગત લાગે છે આ ગુણો.
બિલકુલ, અને એટલે જ કેલ્વિનો આજે પણ એટલા જ મહત્વના છે. એમના મૃત્યુ પછી એમની પ્રતિષ્ઠા સતત વધી છે. આજે એ 20મી સદીના સૌથી પ્રભાવશાળી અને મૌલિક લેખકોમાં ગણાય છે.
એમની સુસંગતતા ઓછી નથી થઈ એમ
જરાય નહીં. આપણે આજે જે માહિતીના ધોધમાં જીવીએ છીએ, ભૌતિક અને વર્ચ્યુઅલ દુનિયા વચ્ચે જે તણાવ અનુભવીએ છીએ, સતત બદલાતી જતી વાસ્તવિકતામાં ક્યાંક અર્થ શોધવા મથીએ છીએ, આ બધા વિષયો કેલ્વિનોના લખાણોના કેન્દ્રમાં હતા. પેલું 6 મેમોસ તો જાણે આજના જમાના માટે જ લખાયું હોય એવું લાગે.
તો એમનો પ્રભાવ ખાલી સાહિત્ય પૂરતો જ નથી રહ્યો?
ના, બિલકુલ નહીં. ઉમ્બર્ટો ઇકો, સલમાન રશ્દી, પોલ ઓસ્ટર, ડેવિડ મિશેલ જેવા કેટલાય મોટા લેખકો પર એમનો સીધો પ્રભાવ દેખાય છે. પણ એ ઉપરાંત સ્થાપત્ય, શહેરી આયોજન.
શહેરી આયોજન એ કઈ રીતે?
પેલું અદૃશ્ય શહેરો પુસ્તક છે ને, એણે આર્કિટેક્ટ્સ અને સિટી પ્લાનર્સને બહુ પ્રેરણા આપી છે. શહેર શું છે, એને કેવી રીતે અનુભવી શકાય, એના વિશે વિચારવાની નવી દિશા આપી. એ સિવાય ડિજિટલ મીડિયા, ઇન્ટરેક્ટિવ સ્ટોરી ટેલિંગ, વિડીયો ગેમ ડિઝાઇન, આ બધા ક્ષેત્રોમાં પણ એમના વિચારોની અસર જોવા મળે છે. એમની કલ્પના કરવાની રીત, માળખા બનાવવાની રીત આજે પણ ઘણા સર્જકોને આકર્ષે છે.
એમની કૃતિઓનું ફિલ્મ કે નાટકમાં રૂપાંતરણ થયું છે, એ કેટલું સફળ રહ્યું?
એક રસપ્રદ મુદ્દો છે. સાચું કહ્યું તો કેલ્વિનોનું ગદ્ય એટલું વિશિષ્ટ છે, એટલું બધું વિચારો અને આંતરિક મનોવ્યાપાર પર કેન્દ્રિત છે કે એનું સીધું રૂપાંતરણ કરવું બહુ અઘરું છે.
કેમ?
કારણ કે એમાં બાહ્ય ઘટનાઓ કરતાં અંદર શું ચાલી રહ્યું છે, કલ્પના કેવી રીતે કામ કરે છે, એનું મહત્ત્વ વધારે હોય છે. એટલે જે સફળ પ્રયાસો થયા છે એ ઘણીવાર સીધો અનુવાદ નથી હોતા, પણ મૂળ કૃતિથી પ્રેરણા લઈને કંઈક નવું જ બનાવે છે. જેમ કે અદૃશ્ય શહેરોના કેટલાક થિયેટર પ્રયોગો થયા છે, ડિજિટલ આર્ટ ઇન્સ્ટોલેશન બન્યા છે, પણ સીધી ફિલ્મ બનાવવી બહુ મુશ્કેલ છે.
સમજી શકાય એવું છે. એમના કેટલાક પ્રખ્યાત અવતરણો પણ છે જે એમના વિચારોની સરસ ઝલક આપે છે. પેલું અદૃશ્ય શહેરોમાંથી તમે કહ્યું હતું.
હા, માર્કો પોલો કહે છે, શહેર તેનો ભૂતકાળ કહેતું નથી, પરંતુ તેને હાથની રેખાઓની જેમ સમાવે છે. શહેર કેવી રીતે ઇતિહાસ અને સ્મૃતિને પોતાની અંદર જીવંત રાખે છે, એનું કેટલું સુંદર રૂપક છે.
ખરેખર.
અને એ જ પુસ્તકનું બીજું એક બહુ જાણીતું વાક્ય છે જે આપણને જીવનમાં નૈતિક દિશા બતાવે છે. કુબલાઈ ખાનને માર્કો પોલો કહે છે, જીવંત લોકોનો નર્ક કોઈ ભવિષ્યની વસ્તુ નથી, જો કોઈ હોય તો તે અહીં પહેલેથી જ છે. તે નરક જેમાં આપણે દરરોજ જીવીએ છીએ, જેને આપણે સાથે મળીને બનાવીએ છીએ.
બાપરે.
તેને ટાળવાની બે રીતો છે. પહેલી ઘણા લોકો માટે સરળ છે. નરકને સ્વીકારો અને તેનો ભાગ બની જાઓ એટલી હદે કે તમે તેને જોઈ પણ ન શકો. બીજી જોખમી છે અને તેમાં સતત ધ્યાન અને શીખવાની જરૂર છે. નરકની મધ્યમાં જે નરક નથી તે શું છે અને કોણ છે તે શોધો અને ઓળખતા શીખો, પછી તેમને ટકાવી રાખો, તેમને સ્થાન આપો.
વાહ, આ તો બહુ ઊંડી વાત છે. અંધકારમાં પણ, નરકની વચ્ચે પણ જે સારું છે, જે માનવીય છે, એને શોધીને ટકાવી રાખવાની વાત. અને પેલું હળવાશવાળું અવતરણ?
હા, 6 મેમોઝમાંથી. મેં વજન ઘટાડવાનો પ્રયત્ન કર્યો છે.
વજન ઘટાડવાનો?
હા, પણ સાંભળો, કેટલીક વાર વસ્તુઓનું, કેટલીક વાર લોકોનું, પણ સૌથી વધુ મારું પોતાનું. આ ફક્ત શારીરિક વજનની વાત નથી, આ લેખનમાં, વિચારમાં, જીવનમાં જે બિનજરૂરી બોજ છે, જે ભારેખમપણું છે, એને ઉતારીને સ્પષ્ટતા, ચોકસાઈ અને હા, હળવાશ લાવવાની વાત છે.
સમજાઈ ગયું. અને વાંચન વિશે પણ એમણે કંઈક સરસ કહ્યું હતું ને, ઇફ ઓન અ વિન્ટર્સ નાઇટમાં.
હા, વાંચન એ કોઈક વસ્તુ તરફ જઈ રહ્યું છે જે બનવાની છે, અને કોઈ નથી જાણતું કે તે શું હશે. વાંચનમાં જે અપેક્ષા હોય છે, જે શોધ હોય છે, જે રોમાંચ હોય છે કે આગળ શું થશે, એ ભાવ આ વાક્યમાં બરાબર પકડાયો છે.
અને ક્લાસિક સાહિત્ય વિશે શું કહે છે?
એમનો એક નિબંધ છે, આપણે ક્લાસિક શા માટે વાંચીએ છે. એમાં એ કહે છે, ક્લાસિક એ પુસ્તક છે જેણે ક્યારેય કહેવાનું સમાપ્ત કર્યું નથી.
મતલબ કે હંમેશા કંઈક નવું કહેતું રહે છે.
બરાબર. મહાન કૃતિઓ ક્યારેય જૂની નથી થતી. દરેક પેઢી, દરેક વાચક એમાંથી પોતાના માટે નવો અર્થ શોધી શકે છે. એ હંમેશા સુસંગત રહે છે.
કેલ્વિનોની દુનિયા ખરેખર અજાયબીઓથી ભરેલી છે. તર્ક અને જાદુ, વિજ્ઞાન અને કવિતા, રમત અને ગંભીરતા, બધું જ જાણે સાથે ચાલે છે.
બિલકુલ. એ આપણને શીખવે છે કે દુનિયાને જોવાની અને સમજવાની કોઈ એક જ રીત નથી હોતી. કલ્પના શક્તિ એ કંઈ વાસ્તવિકતાથી ભાગી જવાનું સાધન નથી,
પણ
એ વાસ્તવિકતાની જે જટિલતા છે એને સમજવા માટેનું, એમાં નવા રસ્તાઓ શોધવા માટેનું એક બહુ શક્તિશાળી ઓજાર છે. એમણે સાહિત્ય દ્વારા શક્યતાઓના વિચારવાના નવા દરવાજા ખોલ્યા.
તો અંતે શ્રોતાઓ માટે આપણે કયો વિચાર મૂકી શકીએ? કેલ્વિનોના આ અનોખા વારસામાંથી આજે શું શીખવા જેવું છે?
કદાચ આપણે આ પ્રશ્ન પૂછી શકીએ, જેમ કેલ્વિનોએ વિજ્ઞાન અને કલ્પના વચ્ચે, નિયંત્રણ અને સર્જનાત્મકતા વચ્ચે, વાસ્તવિક અને કાલ્પનિક વચ્ચે સેતુ બાંધવાનો પ્રયાસ કર્યો, તેમ આપણે આપણા જીવનની જે જટિલતાઓ છે, જે વિરોધાભાસો છે, જે દેખીતી અરાજકતા છે, એમાં અર્થ અને પેલું આશ્ચર્ય, પેલી વંડરની ભાવના કેવી રીતે શોધી શકીએ?
અને કલ્પના.
હા, કલ્પના આપણને આપણા પોતાના જીવનના જે અદૃશ્ય પાસાઓ છે, આપણી સ્મૃતિઓ, આપણી ઈચ્છાઓ, આપણા ભય, એમને સમજવામાં, એમને નેવિગેટ કરવામાં કેવી રીતે મદદ કરી શકે. કેલ્વિનોનું સાહિત્ય કદાચ આ સવાલોના સીધા જવાબ નથી આપતું,
પણ
એ આપણને આ સવાલો પૂછવાની અને એના જવાબો આપણી પોતાની રીતે શોધવાની પ્રેરણા ચોક્કસ આપે છે, અને એ જ એમની મહાનતા છે મને લાગે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.